તારીખ 29/3/1993 શ્રી સમયસર ગાથા 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 95
સમયસર પરમાગમ કરતા કર્મ અધિકાર 49મો કળશ 75 ગાથા પછીનો કળશ છે કળશ 49મો પરમાર્થે પૂતગળ પરિણામના જ્ઞાનને અને પૂતગળને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે તેમ આત્મ પરિણામને અને આત્માને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા પણ છે આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગળ પરિણામના જ્ઞાનનો કરતા છે અને પૂતગળ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી તે કર્મ છે વળી આ રીતે જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે ત્યાંથી લેવાનું છે છેલ્લેથી ચોથી નીતિ શું સિદ્ધ કર્યું અત્યાર સુધીમાં કે પૂતગળ પરિણામનું જ્ઞાન એમાં આત્મા વ્યાપક છે કેમ કે તેમાં વ્યાપક ભાવનો સદભાવ હોવાથી તેનો તે કરતા છે આત્મા જ્ઞાનનો કરતા છે પણ આત્મા કર્મનો કરતા નથી કર્મનું જ્ઞાન થાય છે એનો કરતા છે પણ કર્મનો કરતા નથી કેમ કે વ્યાપક ભાવ કર્મને વિશે નથી જ્ઞાનમાં વ્યાપકપણું છે વિશેષ વળી આ રીતે જ્ઞાતા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે જ્ઞાતા એવો આત્મા પૂતગળ પરિણામનું જ્ઞાન કરે છે તેથી એમ નથી કે એનું જ્ઞાન કરે છે માટે ત્યાં વ્યાપે છે વ્યાપ્યા વિના જ્ઞાન કરે છે દૂર ક્ષેત્રમાં દૂર કાળમાં વ્યાપ્યા વિના જ્ઞાન કરે છે એક તર્ક કરીએ કે જો વ્યાપ્યા વિના જ્ઞાન થતું ન હોય તો ભૂતકાળનું ને ભવિષ્યકાળનું કોઈને જ્ઞાન ન થાય કેમ કે ભૂતકાળમાં જ્ઞાન વ્યાપી શકે નહીં ભવિષ્યકાળમાં જ્ઞાન વ્યાપી શકે નહીં અને દૂરના ક્ષેત્રમાં પણ અહીંયા રહેલો આત્મા દૂરના ક્ષેત્રનું પણ જ્ઞાન કરી શકે નહીં માટે પૂતગળ પરિણામનું અથવા અન્ય દ્રવ્યનું જ્ઞાન કરે છે માટે તે અન્ય દ્રવ્ય જ્ઞાતાનું વ્યાપ્ય છે એમાં વ્યાપીને એને જ્ઞાન કરવું પડે અને તો જ જ્ઞાન થાય નહીતર ન થાય એવું જ્ઞાનનું સ્વરૂપ નથી વાસ્તવિકપણે તો જ્ઞાનનું સ્વરૂપ એવું છે કે કોઈ પણ અન્ય દ્રવ્યમાં વ્યાપ્યા વિના જ અન્ય દ્રવ્યનું જ્ઞાન થાય છે વાસ્તવિકતા તો એ છે ભલે સન્નિકર્ષથી જ્ઞાન થતું હોય સન્નિકર્ષ એટલે કે જીભમાં ચાખ્યા વગર જ્ઞાન થતું નથી છતાં પણ એમાં જ્ઞાન વ્યાપતું નથી જે પદાર્થ ચાખવામાં આવે છે એમાં જ્ઞાન વ્યાપતું નથી જ્ઞાન પોતામાં વ્યાપીને અથવા આત્મા જ્ઞાનમાં વ્યાપીને જ્ઞાન આત્મામાં વ્યાપીને અન્ય પદાર્થનું જ્ઞાન થાય છે જો બીજા અગ્નિમાં જ્ઞાન વ્યાપે તો જ્ઞાન અને અગ્નિનું એકત્વ થઈ જાય બે પદાર્થ એક થઈ જાય તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ ન રહે એ પરિસ્થિતિ ઊભી થાય એટલે એમ પણ નથી કે પૂતગળ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે કારણ કે પૂતગળને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગળ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે ભલે પૂતગળ અને આત્માને જાણવા અને જણાવવાનો સંબંધ છે અને એ સંબંધ વ્યવહાર સંબંધ માત્ર છે, એ સંબંધ નિશ્ચય સંબંધ નથી પણ વ્યવહાર સંબંધ માત્ર છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર છે, તો પણ જ્ઞાન તે જ્ઞાતાનો જ વ્યાપે છે, જ્ઞાન કર્મમાં વ્યાપતું નથી અથવા અગ્નિમાં વ્યાપતું નથી. આમ કર્તા કર્મપણાને અને વ્યાપ્ય વ્યાપકપણાને અવિનાભાવી સંબંધ છે. જો જે પરિણામ જેમાં વ્યાપે તે પરિણામમાં કર્તા અને તે પદાર્થને કર્તા કર્મપણું હોઈ શકે. કર્તા કર્મપણું ક્યાં હોઈ શકે? કે જ્યાં વ્યાપવાપણું હોય ત્યાં જ હોઈ શકે. જ્યાં વ્યાપવાપણું ન હોય ત્યાં કર્તા કર્મપણું ન હોઈ શકે. બસ તો કે પણ જાણે તો છે ને? તો કે જાણે છે પણ વ્યાપ્યા વિના જાણે છે. આમ છે ને, એવી શક્તિ છે જાણવાની. વ્યાપીને જાણવું પડે એવી જરૂર નથી, વગર વ્યાપે પણ જાણી શકે એવી જ્ઞાનમાં શક્તિ છે. બે પદાર્થની ભિન્નતા અને ભિન્નતા હોવાને લીધે કર્તા કર્મપણાની અસિદ્ધિ આમ સ્પષ્ટ થાય છે અને એનું મુખ્ય લોજિક કે વ્યાપે વ્યાપકપણું નથી, આ એની મુખ્ય વાત છે. અકાટ્ય દલીલ છે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. હવે એ જ વાતને વિશેષ કહે છે કળશ દ્વારા. વ્યાપ વ્યાપકતા તદાત્મની ભાવેત નૈવ નૈવ અતદાત્મન્યપિ વ્યાપ વ્યાપક ભાવ સંભવમ વ્રતે કા કર્તુકર્મ સ્થિતિ ઇતિ ઉદ્દામ વિવેક સ્મરમહં ઓ ભારેણ બિંદસ્તમ નાની ભૂયસ તદાસ એષ લસિતઃ કર્તૃત્વ શૂન્યઃ પુમાન. શ્લોકાર્થ: વ્યાપ વ્યાપકતા તદાત્મની ભવેત. વ્યાપ વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય, અતત સ્વરૂપમાં ન હોય એમ કહે છે. ક્યાં વ્યાપવું થાય? કે જે પોતાનું સ્વરૂપ હોય એમાં પરિણામ વ્યાપે અને પદાર્થ પોતે પોતાના પરિણામમાં વ્યાપે, પરિણામ એનું વ્યાપ્ય છે, પદાર્થ પોતે વ્યાપક છે. તો વ્યાપ્ય વ્યાપકપણું તત સ્વરૂપમાં જ હોય, તે સ્વરૂપમાં જ હોય ને બીજા સ્વરૂપમાં ન હોઈ શકે. અતત સ્વરૂપમાં ન હોઈ શકે, જે તેનામાં ન હોય ત્યાં ન હોઈ શકે. અને વ્યાપ વ્યાપક ભાવના સંભવ વિના, એટલે કે જ્યાં વ્યાપ વ્યાપક ભાવ સંભવિત જ નથી, ભિન્ન પદાર્થ છે, ત્યાં કર્તા કર્મની સ્થિતિ કેવી, કે ત્યાં કર્તા કર્મની સ્થિતિ કેવી રીતે હોય? એક પરિણામ કે કર્તા ન દોઈદ્ર બનારસે દાસે લીધું ને, એક પરિણામના કરતા બે પદાર્થ હોઈ શકતા નથી. અને એક પદાર્થ છે એ બે પરિણામમાં વ્યાપતું પણ નથી, પોતાના પરિણામમાં પણ વ્યાપે અને બીજાના પરિણામમાં પણ વ્યાપે એવું તો કઈ બની શકતું નથી. જો વ્યાપ વ્યાપકપણું ન હોય તો કર્તા કર્મપણું કેવી રીતે હોય એમ કે છે. થાય કેવી રીતે એ પૂછે છે, કે થઈ શકે જ નહીં. શું? જેમાં જે વ્યાપતો નથી એ કરે કેવી રીતે એમ કે છે. શું? પણ જગત નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને ભૂલમાં પડ્યું છે અને એ ભૂલને લઈને જીવને મોહ થાય છે. મોહ થવાથી રાગ દ્વેષ થાય છે અને એ મોહ રાગ દ્વેષ થવાથી જીવને દુઃખ થાય છે. આમ સરવાળે દુઃખ આવીને ઊભું રહે છે. મોટી વાત તો શરીરની છે, શરીરમાં જીવ વ્યાપેલો છે કે નહીં. શરીર આકારે છે અને અનેક ઈચ્છા પ્રમાણે અનેક શરીરના કાર્યો અને જીવની ઈચ્છાને મેળ ખાય છે. નથી પણ થતું, ઈચ્છા પ્રમાણે શરીર કામ નથી પણ કરતું અને ઈચ્છા પ્રમાણે શરીર કામ કરતું ક્યાંક ક્યાંક જોવામાં પણ આવે છે. વળી એક જ ક્ષેત્રે શરીર આકારે જ આત્મા છે એટલે જાણે શરીરમાં વ્યાપી ગયો છે એમ લાગે છે. અહીંથી ભ્રાંતિ શરૂ થાય છે. શરીર તે હું, ત્યાંથી ભ્રાંતિ શરૂ થાય છે. એટલે એ શરીર સ્વરૂપે પોતાને માનીને અનેક પ્રકારના મોહ રાગ દ્વેષના અને દુઃખી થવાના પરિણામ જીવ કરે છે. આ દુઃખથી છોડાવવા માટે આચાર્ય મહારાજ કરુણા કરે છે કે ભાઈ તું શરીરમાં આકાશ અપેક્ષાએ એક ક્ષેત્રે હોવા છતાં કોઈ પણ પરમાણુમાં તું વ્યાપેલો નથી. શરીરના એક પરમાણુમાં પણ જીવ વ્યાપ્યો નથી, કેમ કે કોઈ પરમાણુ સજીવ થતું નથી. બધા પરમાણુ અજીવ જ રહે છે, ત્રણેય કાળે અજીવ રહે છે. જ્યારે દાળ ભાત શાક રોટલા રૂપે હતા ત્યારે પણ અજીવ છે, અને એ ખોરાક માંથી શરીરના પરમાણુ થયા ત્યારે પણ અજીવ જ છે, જીવ નથી થયા. અને હવે પછી પણ એ અજીવ જ રહેવાના છે. આ તો પદાર્થ વિજ્ઞાન છે. શું સાચા વિજ્ઞાન ને પદાર્થના સાચા વિજ્ઞાન ને જીવના સુખ દુઃખના સમાધાન માટે એ વિજ્ઞાન ને સીધો સંબંધ છે. વિજ્ઞાન ને સુખ દુઃખ સાથે સીધો સંબંધ છે. સાચું વિજ્ઞાન જાણે, સાચું વિજ્ઞાન સમજે, અંધશ્રદ્ધાથી ન સમજે પણ વિજ્ઞાન પૂર્વક સમજે તો પોતે દુઃખ મટાડી અને સુખી થઈ શકે એવું છે. અત્યારે પણ આ મળદું છે. શરીર જ્યારે જીવના સંયોગમાં છે, હજી જુદા નથી પડ્યા, ત્યારે પણ એ મળદું છે. ફૂલેલું મળદું ગણવું, મળદું ફૂલી જાય છે કે નહીં, આ ફૂલેલું મળદું ગણવું બીજું, બાકી તો મળદું તો મળદું છે. તો એના પ્રત્યે મોહ ન થાય, મોહ ન થાય તો દુઃખ ન થાય, સીધી વાત છે. પછી એમાં બીજી કોઈ દલીલ ચાલે એવી જગ્યા નથી રહેતી, એવી પરિસ્થિતિ છે. આવો પ્રબળ વિવેક રૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. કેવી સરસ વાત કરે છે કે આવો વ્યાપકપણાનો સંભવ ન હોય ત્યાં જે પદાર્થમાં વ્યાપવું ન થાય તે પદાર્થનું કાર્ય જીવ કરી ન શકે, એવો જે બે પદાર્થની ભિન્નતાનો વિવેક છે, પ્રબળ વિવેક, આવો જે મહાન વિવેક છે, બળવાન વિવેક છે, એ જ્ઞાનનું બળવાનપણું છે. એવો વિવેક કરે તે જ્ઞાનની શક્તિ છે, એવો વિવેક કરે તે જ્ઞાનનું બળવાનપણું છે, અને એવો વિવેક ન કરે ત્યારે જ્ઞાન નિર્બળ થઈ જશે. શું થશે? દીનતા આવશે, અરે રે હું માંદો પડી ગયો, અરે રે મારા શરીરમાં શક્તિ નથી, હું અશક્ત થઈ ગયો. વૃદ્ધાવસ્થામાં શરીર અશક્ત થાય, વૃદ્ધાવસ્થામાં શરીર રોગિષ્ઠ થાય. જરા પણ રોગ છે, વૃદ્ધાવસ્થા એક રોગ જ ગણાય છે તબીબી વિજ્ઞાનની દ્રષ્ટિએ. અને વાઇટાલિટી ઘટે એટલે રેઝિસ્ટન્સ પાવર ઘટે એટલે બીજા રોગ પણ જલ્દી થાય. શું ત્યારે શરીર નબળું પડી જાય, શરીરની નબળાઈ ઘણી હોય ત્યારે આત્માની શક્તિ નબળી પડે કે ન પડે? આપણી પાસે તો જીવંત દ્રષ્ટાંત છે સૌભાગ્યભાઈનો. સૌભાગ્યભાઈને વૃદ્ધાવસ્થા હતી અને છેલ્લે મરણ પથારી જેને કહેવાય એ વખતે એમણે આત્માની શક્તિ પ્રગટ કરીને સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું. તો શરીર નબળું પડે એટલે આત્મા નબળો પડી જાય છે એમ નથી, શરીરની અશક્તિ આવે એટલે આત્મા અશક્ત થાય છે એમ નથી. એ તો આત્મસિદ્ધિમાં દલીલ આપી છે કૃપાળુદેવે કે કૃશ શરીર હોય ને બુદ્ધિ ઘણી હોય, અને અલમસ્ત શરીર હોય લઠ જેવું અને બુદ્ધિ થોડી હોય. જો દેહ જ હોય આત્મા તો ઘટે ને આમ વિકલ્પ, તો આવો વિકલ્પ એટલે આવો ભેદ ન બને કે શરીર મજબૂત અને જ્ઞાન નબળું, શરીર નબળું ને જ્ઞાન મજબૂત, માટે બે પદાર્થ સ્વતંત્ર છે ને ભિન્ન ભિન્ન છે એમ તે આત્મસિદ્ધિમાં સિદ્ધ કર્યું છે. અહીંયા આચાર્ય મહારાજે વ્યાપકપણાથી વાત કરી કે જ્યારે વ્યાપવું જ બનતું નથી તો આ તો પ્રબળ વિવેક છે જ્ઞાનનો, અને એ જ્ઞાનના પ્રબળ વિવેકમાં સર્વને ગ્રાસીભૂત કરવાનો સ્વભાવ છે. આખા લોકાલોકનો કોળિયો કરી જાય એવું એનું એની શક્તિ છે. આત્મામાં કેવી શક્તિ છે કે લોકાલોકનો કોળિયો કરી જાય એવી એની શક્તિ છે. ગ્રાસીભૂત કરવું એટલે કોળિયો કરી જવો. હા, એનો વિવેક નથી. વિવેક નું બળ નથી. શું? વિવેક નું બળ નથી. આવો પ્રબળ વિવેક રૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે, એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો અને એવા પ્રકરણના ભારથી એટલે એની શક્તિથી, જ્ઞાન પ્રકાશની શક્તિ વડે અજ્ઞાન અંધકારને ભેદતો, અજ્ઞાન અંધકારનો નાશ કરતો. આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને, જ્ઞાન સ્વરૂપ થાય છે ત્યારે શું થાય છે કે જ્યારે જ્ઞાન સ્વરૂપ થાય છે તે કાળે ત્યારે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. આ જ્ઞાનીની નિશાની લીધી કે જે કરતા ન હોય તે જ્ઞાની હોય, કરતા હોય તે જ્ઞાની ન હોય. પર પદાર્થનો આ જીવ કરતા થાય શરીર આદિનો તો તે અજ્ઞાની છે પણ જ્ઞાની નથી. અને એ અકર્તા થયેલો શોભે છે કેમ કે એ વખતે નિરુપાધિક પણે છે. અન્ય પદાર્થોના કાર્યો કરવાની ઉપાધિ છે, એ ઉપાધિથી જીવ દુખી છે, અને નિરુપાધિક પણે અકર્તા થાય ત્યારે જીવ સુખી થાય છે. સુખી થાય છે, શોભે છે. જીવ દુખી થાય એ જરાય શોભતો નથી. રડતો માણસ શોભે ખરો? કેમ કે દુખી છે, એની શોભા હોય કે નહીં? પ્રસન્નચિત્ત વાળો હોય એની શોભા હોય એમ કેવું છે. શું કળશ નો ભાવાર્થ કે છે? ભાવાર્થ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે તે તો વ્યાપક છે. શું? સર્વ અવસ્થાઓમાં જ્યાં વ્યાપક કોણ કહેવાય? કે સર્વ અવસ્થામાં વ્યાપે. જ્યારે શરીરમાં સર્વ અવસ્થામાં નથી વ્યાપતો, આયુષ્ય પૂરું થાય ત્યારે શરીરમાં આત્મા વ્યાપતો નથી એમ બધા એક મતે સ્વીકારે છે, અને પછી એની વ્યવસ્થા જુદી રીતે કરવામાં આવે છે. પછી એ શરીરને ઘરનો ધણી હોય તો કોઈ ઘરમાં રાખવા તૈયાર નથી. શું? જલ્દી કરો એમ કે. શું કે? હવે વાળું ન કરો, જલ્દી કરો. ગામડે બહુ સરસ આસારામ બાપુનો છે ને એક ટેપ રેકોર્ડ છે. હા, એક ટેપ રેકોર્ડ છે ભાઈ લઈ આવ્યા. એક ઘરનો ધણી હોય શું, અને બધા પડ્યો બોલ ઉપાડતા હોય, આખું ઘર કુટુંબ હોય, મોટું કુટુંબ હોય, બધા પડ્યો બોલ ઉપાડતા હોય અને ખમા ખમા થતો હોય, શું એમાં શરીરથી જુદો પડી ગયો આત્મા, પછી એવી દશા થાય છે. એને એવું વર્ણન કર્યું છે, વૈરાગ ઉત્પન્ન થાય એવું વર્ણન કર્યું છે. શું? એને તો ઘરમાં રાખવા માંગતા નથી, પણ પછી અગ્નિ સંસ્કાર કરીને એના ફૂલ લઈ આવે ને, હાડકાને ફૂલ કહે છે તે, એને પણ ઘરમાં રાખવા માંગતા નથી. એને શું કરે? શું કે એને ઘરની બહાર ક્યાંક ઝાડ હોય ત્યાં લટકાડી દે. બહુ વર્ણન કર્યું છે, શૈલીથી વર્ણન કર્યું છે. શું વૈરાગ આવે એવું, અને ઘણી ઘણી વાતો કરે છે, જાણતા હશે બધું. વિધિ કરે ત્યારે પણ ઠેવટ સુધી એને કેટલો અછૂત રાખે છે, એને કેટલો અછૂત રાખે છે. આ એક જીવને જુદા પીડા પહેલા વૈરાગ્યમાં લઈ જાય એવી વાત છે. શું આવી પરિસ્થિતિ છે? શું જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. અને એ જે વ્યાપાય છે એ અવસ્થા એને એનું વ્યાપવા યોગ્ય છે. વ્યાપ્ય એટલે વ્યાપક નું વ્યાપવા યોગ્ય, તેને વ્યાપ્ય કહેવામાં આવે છે. આમ હોવાથી દ્રવ તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. આ વિજ્ઞાન છે, દ્રવ્યાનું યોગનું આ વિજ્ઞાન છે. આ બે પદાર્થની ભિન્નતા ઉપર તો 866 નંબરનો પત્ર છે કૃપાળુદેવનો, કે દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. શું કીધું? ધર્મ ધ્યાનનું ન કીધું. જે શુક્લ ધ્યાન કેવળ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે એવું આ દ્રવ્યાનું યોગ છે. દ્રવ અને પર્યાય સહિત બીજા પદાર્થોમાં વ્યાપકપણુંની જે ભિન્નતા અભાવ છે, એની જે ભિન્નતા સ્થાપી છે, એ જીવને સ્વરૂપ સ્થિરતાનું કારણ થાય છે. સ્વરૂપમાં સ્થિરતા નથી થતી એનું શું કારણ? કે બીજા પદાર્થનું ખેંચાણ છે, ભિન્નતાના જ્ઞાનનો અભાવ કહીએ, એટલે અજ્ઞાન કહીએ, એ અજ્ઞાનને લઈને જે ખેંચાણ છે, એ ખેંચાણને લઈને જીવ સ્વરૂપ સ્થિતિ કરી શકતો નથી. આ સ્વરૂપ સ્થિતિનું કારણ છે, ભિન્નતા છે એ સ્વરૂપ સ્થિતિનું કારણ છે. આમ કોઈ એક અવસ્થા વિશેષ તેનો વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ પર્યાય અભેદ રૂપ જ છે, એક સત્તામાં હોવાથી, એક અસ્તિત્વમાં હોવાથી દ્રવ અને પર્યાય અભેદ રૂપ છે. અહીંયા બે પદાર્થની ભિન્નતાનો વિષય ચાલે છે. પ્રકરણ શું ચાલે છે? બે પદાર્થની ભિન્નતાનું પ્રકરણ ચાલે છે. એટલે દ્રવ પર્યાય છે તે અભેદ રૂપ જ છે. અહીંયા ઓલી વાત લેવા જાય તો અહીંયા શું કહેવા માંગે છે એ ધ્યાનમાં ન રહીએ, કે પર્યાય દ્રવથી ભિન્ન છે એનું શું, કે અહીંયા એ પ્રકરણ ચાલતું નથી. જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ, જે દ્રવ્યનો આત્મા અથવા જે દ્રવ્યનું સ્વરૂપ અથવા દ્રવ્યનું સત્વ, તે જ પર્યાયનો આત્મા, તે જ પર્યાયનું સ્વરૂપ અને તે જ પર્યાય અથવા તે જ પર્યાયનું સત્વ. આમ લીધું, ત્રણ બોલ લીધા. દ્રવ્યનો આત્મા તે પર્યાયનો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ તે પર્યાયનું સ્વરૂપ, દ્રવ્યનું સત્વ તે પર્યાયનું સત્વ. દ્રવ પર્યાયથી અભિન્ન છે અને દ્રવ બીજા દ્રવ્યના પર્યાયથી ભિન્ન છે. આમ સિદ્ધ કરવું છે. અહીંયા શું કહેવાનું? અહીંયા જે કહેવા ધારેલો વિષય છે એટલો છે. આમ હોઈને, આમ હોવાથી દ્રવ પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ વડે વ્યાપાઈ જાય છે. દ્રવ પોતાની પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ વડે વેપાઈ જાય છે. પ્રમાણનું દ્રવ્ય લેવું, અહીંયા ઓલું દ્રવ્યનો સ્વભાવ ન લેવો પણ પ્રમાણનું દ્રવ્ય લેવું, નહીતર વચન વિરોધ લાગે. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી ને એ સ્વભાવની વાત છે. એ વાત અહીંયા નથી, પરદ્રવ્યથી ભિન્નતાની વાત ચાલે છે. જેમ કે દ્રષ્ટાંત લ્યો કે વૃક્ષ છે એ મૂળમાં પણ વ્યાપેલું છે, થડમાં પણ વ્યાપેલું છે, એની ડાળીઓમાં પણ વ્યાપેલું છે, એના પાંદડા અને ફળ ફૂલમાં પણ વ્યાપેલું છે, એના બધા અંગોમાં આખું વૃક્ષ વ્યાપક પ્રમાણે ફાલેલું ફૂલેલું જે છે એનું નામ વૃક્ષ છે. ક્યાં વૃક્ષ નથી? કે વૃક્ષત્વ ક્યાં નથી? કે બધા અંગોમાં, એના બધા અવયવોમાં વૃક્ષત્વ છે. એમ જે પદાર્થ છે એના દ્રવ્યગુણ પર્યાય બધામાં પદાર્થ વ્યાપેલો છે, એની બહાર નથી, એની બહાર ક્યાંય વ્યાપેલો નથી, એટલું અહીંયા લેવું છે. શું
આત્મા સ્વરૂપ અને સત્વ
એક અર્થમાં લેવું છે બધું, એમ અથવા અથવા એમ લીધું ને. દ્રવ્યનો આત્મા છે, દ્રવ્યનું સ્વરૂપ છે કે દ્રવ્યનું સત્વ છે, તે જ પર્યાયનો આત્મા છે, તે જ પર્યાયનું સ્વરૂપ છે અને તે જ પર્યાયનું સત્વ છે. શું આમ હોઈને દ્રવ પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વેપાઈ જાય છે. આવું જે વ્યાપ વ્યાપકપણું એ તત્ સ્વરૂપમાં જ હોય, આવું વ્યાપ વ્યાપકપણું પોતાના સ્વરૂપમાં જ હોય, તત એટલે તે, જેનું જે તેનું તે, એમ લેવું. આ વ્યાપ વ્યાપકપણાથી તો ભિન્ન પડવાનું વેદ જ્ઞાન કરવામાં આવે છે. પર પરપણે જણાય છે એટલું નહીં, પર પરપણે જણાય છે એમાં હું વ્યાપતો નથી એમ અનુભવાય છે. કારણ કે હવે અનુભવ કરવો છે, જાણવા ઉપરાંત અનુભવ કરવો છે ભિન્નપણાનો. તો વ્યાપ વ્યાપકપણું અનુભવનો મુખ્ય મુદ્દો છે, ઠીક. નહીતર એમ કે આપણે જાણીએ તો છીએ, સમયસાર વાંચ્યું, ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળ્યા, આપણને આગમ અને ન્યાય સંમત થયા એટલે આપણે જાણ્યું તો ખરું, પણ શરીરનો મોહ તો મટતો નથી, છતાંય શરીરનો મોહ તો છૂટતો નથી. કેમ એમ થયું? કે વ્યાપ વ્યાપકપણાથી ભિન્નતાની શરૂઆત કરી નથી, જાણપણું માત્ર કર્યું છે, પણ વ્યાપ વ્યાપકપણાથી ભિન્નપણાની શરૂઆત હું જ્ઞાનમાં જ વ્યાપું છું. જ્ઞાન સ્વરૂપી આત્મા હોવાથી માત્ર જ્ઞાનમાં વ્યાપું છું અને શરીર આદિ કોઈ સંયોગમાં વ્યાપતો નથી. એવું વ્યાપ વ્યાપકપણું ગ્રહણ થાય, અનુભવ ગોચર થાય અથવા ભાસવા લાગે, ત્યારથી ભેદ જ્ઞાનના પ્રયોગની શરૂઆત થાય. ત્યાં સુધી જાણપણું જાણપણું રહે છે, કાર્ય કાર્યકારી થતું નથી, બેકાર થઈ જાય છે. એટલું જ નહીં, એ વાત સમજમાં આવી એમની વ્યાપ વ્યાપકપણું એ માત્ર સમજવાનો વિષય નથી, એ અનુભવવાનો વિષય છે કે મારી વ્યાપ્તિ કેટલામાં, હું જ્ઞાનમાં વ્યાપું છું ને જ્ઞાન સિવાય બીજે ક્યાંય વ્યાપતો નથી. જ્યાં સુધી વાતને અનુભવની વાતને અનુભવ ગોચર ન કરે ત્યાં સુધી સમજણ છે એ પર્યાપ્ત માત્રામાં કામ કરતી નથી, અધૂરી છે. એ સમજણ છે એ અધૂરી છે. હા, આમ એ મુદ્દો એ છે, વ્યાપ વ્યાપકપણાનો મુદ્દો અનુભવનો છે. શું આવું વ્યાપ વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય, આવું વ્યાપ વ્યાપક સુણું અભિન્ન સત્તાવાળા તત્ સ્વરૂપ એટલે અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય, ભિન્ન સત્તાવાળા પદાર્થમાં વ્યાપવાનું બની શકે નહીં. અતત સ્વરૂપમાં એટલે કે જેમની સત્તા અર્થાત સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં ન જ હોય એમાં જીવ વ્યાપી શકે નહીં. પૂદગળ જીવમાં વ્યાપી શકે નહીં, જીવ પૂદગળમાં વ્યાપી શકે નહીં. તકલીફ ક્યાં પડે છે? ધર્મના ક્ષેત્રમાં કે ત્યાગ અને સંયમનું શું? જો જીવ પર પદાર્થોના કાર્ય ન કરતો હોય તો પર પદાર્થનો ત્યાગ અને જે મન વચન કાયાનો સંયમ એ કરી શકે કે ન કરી શકે? આ થોડી મૂંઝવણ થાય એવો વિષય છે. કેમ કે એ તો ઉપદેશ છે, જીનાગમમાં પણ એનો ઉપદેશ છે, પર પદાર્થના ત્યાગનો અને સંયમ પાળવાનો ઉપદેશ છે. એ ઉપદેશનું શું કરવું? તો ભાઈ, એ ઉપદેશ ચરણાનુયોગનો છે અને આ વિષય દ્રવ્યાનુયોગનો છે. ચરણાનુયોગનો વિષય ચરણાનુયોગમાં રાખવો અને દ્રવ્યાનુયોગનો વિષય દ્રવ્યાનુયોગમાં રાખવો. ચરણાનુયોગમાં દ્રવ્યાનુયોગને ભેળવાય નહીં ને દ્રવ્યાનુયોગમાં ચરણાનુયોગને ભેળવાય નહીં. આમ વાત છે. નેત્રા થોડી એવું છે કે કોઈ વાત કોઈ તોડીને નથી. શરણાનુયોગ દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને તોડીને કાંઈ પ્રતિપાદન કરતો નથી, તેમજ દ્રવ્યાનુયોગ પણ શરણાનુયોગને તોડવા માટે સિદ્ધાંતનું પ્રતિપાદન કરતો નથી. એમ છે, કેમ કે ત્યાં ન્યાય એમ છે, તમે તો પછી ગ્રહણ ત્યાગ આત્મા ન કરી શકે કેમ કે પર પદાર્થ ભિન્ન છે, ત્યાગ ન કરી શકે તો પણ ગ્રહણ કરવાના પરિણામ અનાદિના છે, એનું શું? ત્યાં એ વાતને લાગુ કરવાની છે કે નથી કરવાની? પહેલા ત્યાં લાગુ કરવાની છે, પછી ઓલી વાત આપોઆપ સમજાઈ જશે. કે ત્યાં એમ કેવું છે કે જે આત્મા સાધક થઈને સ્વભાવને સાધતા સ્વભાવમાં સ્થિર થાય, પરદ્રવ્યની ભિન્નતા જાણીને સ્વભાવમાં સ્થિર થાય, એને અનાદિનો પરદ્રવ્યને ગ્રહણ કરવાની વૃત્તિ સમાપ્ત થઈ જાય, તેથી તેની તે ક્રિયા કરતો જોવામાં આવતો નથી, ત્યારે તેને ત્યાગી ગણવામાં આવ્યો છે. એવું લાંબુ લાંબુ ન સમજાવવા માટે ત્યાગ કરવો એમ ઉપદેશ વ્યવહાર ભાષાથી કરવામાં આવે છે. એટલી વાત છે, મૂળ વાત તો આમ છે. જુદા જુદા દ્રષ્ટિકોણ છે, એટલે તો કૃપાનું શાસ્ત્ર વાંચવાનું મોક્ષોને ભલામણ કરે છે, વારંવાર ભલામણ કરે છે કે શાસ્ત્ર તમે ખુલાસા ખુલાસા છે ને, એટલે ભલામણ કરે છે. ખરી વાત છે. હવે આવી બધી વાત થોડી અટપટી હોય એટલે માણસ કાં તો કંટાળે છે, કાં નિરાશ થઈ જાય છે, અને ક્યાંય છોડી દે છે તત્વજ્ઞાનનો અભ્યાસ, છોડી દે છે, દૂર થઈ જાય છે. ત્યારે એનો રસ્તો સહેલો કંઈક છે કે નહીં? વિચારવા જેવી વાત એ છે કે એનો કોઈ સહેલો રસ્તો છે કે નહીં? એનો સહેલો રસ્તો એ છે કે એક આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ અથવા એક આત્મકલ્યાણનો અભિપ્રાય ગણાઈ જાય તો બધું સવળું પડે, કાંઈ અવળું પડે નહીં. અને ચારે અનુયોગમાંથી મારા આત્માનું કલ્યાણ કેવી રીતે થાય એ દ્રષ્ટિકોણ એનો કામ કરતો થઈ જાય. કેમ? કેમ કે ચારે અનુયોગ આત્મકલ્યાણના હેતુથી જ નિરૂપણ કરવામાં આવ્યા છે. એને સીધું દેખાય કે શાસ્ત્ર કરતા એ આત્મકલ્યાણ કેવી રીતે થાય એની વાત જુદા જુદી રીતે જુદા જુદા સિદ્ધાંતોથી જુદા જુદા વિભાગો પાડીને એક જ હેતુને સમજાવ્યો છે, એટલે ક્યાંય વિરોધપણું આવતું નથી. પુરવાર પર સર્વત્ર અવિરોધપણું એને માલુમ પડે છે. એ અભિપ્રાયના પ્રકરણમાં લીધું છે. અભિપ્રાય જો એક એવો હોય, દ્રષ્ટિકોણ અહીંયા લેવો છે, અભિપ્રાયનો અર્થ અહીંયા દ્રષ્ટિકોણ, કે એક મારે મારું આત્મકલ્યાણ કરવું છે તો એને ચારે અનુયોગમાં ક્યાંય વિરોધ ભાસે નહીં. જો એ એક હેતુ ન હોય તો આ બધા આ બધી વાતો એવા પ્રકારની છે ને, વચન વ્યવહાર એવા પ્રકારનો છે કે એમાં ગૂથું ખદા વિના રહીએ નહીં, અને કાં મૂંઝાયા વિના રહીએ નહીં, એને ક્યાંય સમાધાન થાય નહીં. ઘડીક આમ કે છે ને ઘડીક આમ કે છે, ઘડીક આમ કે છે ને ઘડીક આમ કે છે. હા, બસ એ તો મુખ્ય વાત છે. જૈન દર્શન છે એ સ્યાદવાદ રૂપે છે, અને સ્યાદવાદ છે એમાં વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત થાય છે કે નહીં, કે આત્મકલ્યાણનો દ્રષ્ટિકોણ હોય તો નિશ્ચિત થાય છે, અને નહીંતર ગમે એટલો ઉગાડ હોય તો પણ નિશ્ચિત થતું નથી, કે આમાં કોઈ વસ્તુનું સ્વરૂપ નિર્ણય થતો નથી. ઘડીક આમ કે છે ને ઘડીક આમ કે છે, વિરુદ્ધ વાત કરે છે એમ લાગે. શું કહ્યું? કે વ્યાપકપણું પોતાના સ્વરૂપમાં અને પોતાની સત્તામાં હોય, વ્યાપકપણું બીજાના સ્વરૂપમાં અને બીજાની સત્તામાં ન હોય. જ્યાં વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય. જો વ્યાપક ભાવનો બહુ સારો પ્રયોગ અષાતાવેદનીના કાળમાં થાય છે. અષાતાવેદનીમાં આજે નહીં કરીએ કે શરૂઆત વાળો, એને શરૂઆત કરવી છે, અને અષાતાવેદનીનો જે પ્રસંગ છે, કર્મનો ઉદય છે, ત્યારે એને વ્યાપક ભાવનો પ્રયોગ કરવો હોય તો એને બહુ અનુકૂળ પડે. કેમ કે એ વખતે પીડાથી છૂટી શકાતું નથી. અસાતા વેદની હોય ત્યારે અસાતાથી જીવ છૂટી શકતો નથી, ક્યાં એનો ઉપયોગ ન લાગે, અસાતામાં ને અસાતામાં જ ઉપયોગ પકડાયેલો રહે. ત્યારે જો એ વ્યાપકપણું તપાસે, વ્યાપકપણાનો અનુભવ કરે, શું તો એને અસાતાથી મુક્ત થવાનો અવસર આવે, નહીતર અસાતાથી મુક્ત થવાનો અવસર ન આવે. જ્યાં વ્યાપ વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય અને ભોગતા ભોગ્ય ભાવ હોય. આ અસાતામાં ભોગતા ભોગ્યપણું છે. કરતા કર્મ પણ ન પકડાતું હોય તો ભોગતા ભોગ્યપણાથી એ પ્રયોગ લેવો જોઈએ કે અસાતાને ભોગવે છે આત્મા, અસાતાને ભોગવે છે તો એ શરીરની પર્યાય છે. શરીરની પર્યાયને ભોગવી શકે આત્મા કે ન ભોગવી શકે? કરી ન શકે તો ભોગવી ન શકે, ભોગવી ન શકે તો કરી પણ ન શકે. કેમ કે કરતા કર્મ પણ હોય ત્યાં જ ભોગતા ભોગ્ય પણ હોય શકે છે. જાણવું થાય છે પણ ભોગવવું થઈ શકતું નથી. કરવા ધારે તો પણ એ અશક્ય છે. કેમ કે બે પદાર્થ એક થતા જ નથી, ક્યાંથી ભોગવે એમ છે. એટલે એ પ્રયોગ એને, હું મારા જ્ઞાનમાં વ્યાપું છું અને મારા જ્ઞાનમાં અસાતા વ્યાપતી નથી. અસાતાને જાણતું એવું જ્ઞાન એમાં હું વ્યાપું છું પણ હું અસાતામાં વ્યાપતો નથી. બસ સીધી વાત છે. વ્યાપું છું એમ થાય છે, એમાં હું વ્યાપું છું અથવા એ મારામાં વ્યાપે છે એવો મિથ્યા અનુભવ જીવ કરે છે ને દુઃખી થાય. મિથ્યા અનુભવથી દુઃખી થાય છે, જ્ઞાનથી દુઃખી થાય નહીં. દુઃખ સુખ નો સિદ્ધાંત જે છે સંક્ષેપમાં લઈએ તો, કે જ્ઞાને કરીને દુઃખ ન હોય. જ્ઞાને કરીને કોઈ જીવને દુઃખ ન હોય. જ્ઞાન એકાંત સુખનું કારણ છે. જીવ જ્યાં જ્યાં દુઃખી છે ત્યાં ત્યાં તેટલું તેને અજ્ઞાન વર્તે છે. અજ્ઞાને કરીને જ જીવ દુઃખી થાય છે. આ જ દુઃખનો કારણ, કારણકારીનો સિદ્ધાંત છે. શું જ્યાં વ્યાપ વ્યાપક ભાવ હોય ત્યાં જ કરતા કર્મ ભાવ હોય. વ્યાપ વ્યાપક ભાવ વિના કરતા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે, જાણે એટલે અહીંયા અનુભવ, અનુભવ પણ લઈ લેવો. આવું જે જાણે તે પૂતગળ અને આત્માને કરતા કર્મ ભાવ નથી એમ જાણે છે, અથવા એમ અનુભવે છે કે પૂતગળના શરીર આદિના કાર્યો આ આત્મા કરી શકતો નથી. અને આમ જાણતા, આમ અનુભવતા તે જ્ઞાની થાય છે. અને આવા અનુભવથી તે જ્ઞાની થાય છે. જ્ઞાની થાય છે ત્યારે શું થાય છે કે કરતા કર્મ ભાવથી રહિત થાય છે. નાસ્તી લ્યો તો એ કરતા કર્મ ભાવથી રહિત થાય છે, અને અસ્તિથી લ્યો તો જ્ઞાતા દ્રષ્ટા અથવા જગતનો સાક્ષીભૂત થાય છે. અને ત્યારે સાક્ષી રહી જાય છે, જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. એટલે જેને જ્ઞાતા દ્રષ્ટાપણું છે, સાક્ષીપણું છે તે જ્ઞાની છે, અને જેને જ્ઞાતા દ્રષ્ટાપણું નથી, સાક્ષી નથી તે અજ્ઞાની છે. આમ સીધે સીધું થયું. નહી, જ્ઞાની થાય એમ લીધું ભગવાન. પછી જ્ઞાની ને ભગવાન કહ્યું તો વાંધો નથી. શું જ્ઞાની ને ભગવાન કહ્યું તો વાંધો નથી. શું જે આત્માની પોતાના પરમાત્મ પ્રત્યે આત્મવૃત્તિ છે અને શરીરાદિમાં આત્મવૃત્તિ જેની નથી, અને પોતાના પરમાત્મ સ્વરૂપમાં જેની આત્મવૃત્તિ છે તે પુરુષ રૂપ ભગવાન આત્માને નમસ્કાર લીધું છે કે નહીં? તે પુરુષ રૂપ ભગવાન આત્માને નમસ્કાર. તે પુરુષ રૂપ ભગવાનને નમસ્કાર મથાળું લીધું છે. કૃપાળુ દેવ એક પત્રમાં એ મથાળું લીધું છે. તે પુરુષ રૂપ ભગવાનને નમસ્કાર હો. શું એટલે? ભગવાન થવાના, એ ભગવાન ભગવત ભાવ ઉત્પન્ન થઈ ગયો અને ભગવાન એ થવાના. માટે ભાવિ ભગવાનને અત્યારે ભગવાન કહ્યો તો કાંઈ વાંધો નથી એમ લેવું ઠીક. પણ આપણે થઈ શકીએ કે ન થઈ શકીએ સવાલ એ છે. હે, આપણે થઈ શકીએ એમ લેવાનું છે. પુરુષાર્થ કરવામાં આવે તો કોઈ પણ આત્મા થઈ શકે છે. હવે 76મી ગાથા. ઘણી વાર આવે છે, વેદાંતમાં ઘણો આવે છે, સાંખ્યમાં સાક્ષીનો શબ્દ ઘણો પ્રયોગ છે, કૃપાળુદેવના પત્રમાં ઘણો છે. અમે સાક્ષીભૂત સાક્ષી, જગતના સાક્ષી છીએ. જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. જ્ઞાન થયું ત્યારે 165ના પહેલા પત્રમાં આ વાત લખી છે, 165 નંબરમાં, 24મા વર્ષે, કારતક સુદ 5મનો પત્ર છે. મુંબઈમાં બેઠા છે કે જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં, કેમ કે બીજા તો જગતની લીલાને જગતને જોતા દુઃખી સુખી થાય છે. કોઈ પદાર્થ ઇષ્ટ લાગે છે, કોઈ પદાર્થ અનિષ્ટ લાગે છે, એ સુખી દુઃખી થાય છે. એટલે કંઈક ચૂકવે છે, એ આકુલતાનો ખર્ચ કરે છે. અહીંયા કહે છે કે અમે તો સાક્ષી થઈને, જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયા જોયા કરીએ છીએ આ જગત કેમ ચાલે છે, એ જ્ઞાતા થઈને જોઈએ છીએ, એમાં હરક્ષોપ કરતા નથી. હા, સાક્ષી પુરુષને કરતા માનવામાં આવે છે. એ ઊંધું છે, વિપરીત છે, સ્વરૂપ વિપરીતતા છે. આખી દુનિયા બદલાઈ જાય છે ને, એની આખી દુનિયા બદલાઈ જાય છે. જ્ઞાની ની દુનિયા બીજી છે, અજ્ઞાની ની દુનિયા બીજી છે. જ્ઞાની જગતની વચમાં રહેલા હોવા છતાં સાક્ષી થઈને રહ્યા છે એ ઓળખાય તો હૃદય નમી પીડ્યા વિના રહે નહીં, મસ્તક નમી પડે, એવી વાત છે. એવો એમનો આત્મ પ્રત્યે પુરુષાર્થ છે. શું? આત્મા પ્રત્યેનો એમનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું જ્ઞાન થાય તો એ પુરુષાર્થ પ્રગટ થાય, ઠીક, આત્માર્થ પ્રગટ થાય. હવે પૂછે છે કે પૂતગળ કર્મને જાણતા એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, કે પૂતગળને જાણે માટે કરતા થાય કે ન થાય. જાણે એટલે એને કરતા કર્મનો દોષ આવે કે ન આવે, અથવા જાણવાથી રાગાદી દોષ થાય કે ન થાય. કેમ કે કોઈ એવું માને છે કે પરને જાણવાથી જીવને દોષ ઉત્પન્ન થાય છે, કોઈ પરને જાણવાથી દોષ થાય છે, એનો અહીંયા નિષેધ કર્યો છે. નવી પરિણમદી ન ગિણદી ઉપજદી ન પરદબ પજાય નાણી જાણંતો વિહુ પોગલ કમમ અણે વિહમ. જ્ઞાની અનેક પ્રકારના પૂતગળ કર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને એટલે પરદ્રવ્યની પર્યાયને ગ્રહણ કરતો નથી, અને તે રૂપે એટલે પર્યાય પરદ્રવ્યની પર્યાય રૂપે ઉપજતો પણ નથી. એક પર્યાયના ત્રણ પડખા લીધા છે, પર્યાય એક સમયની અને એના ત્રણ પાસા લીધા છે. એટલે ક્યાંય ભૂલ ન કરે, અથવા કોઈ પણ રીતે જીવ ધોખામાં છેતરાઈ જાય નહીં. એટલે એને પરિચ્છેદ કરીને, પદચ્છેદ કરીને એક પર્યાયને ત્રણ પ્રકારે વર્ણવી છે. પર્યાય એક જ છે, એને વર્ણવી છે ત્રણ પ્રકારે આ ગાથામાં, કે કોઈ અંશમાં પણ તું ભેળવીશ નહીં. જીવની પર્યાયને અને અજીવની પર્યાયને કોઈ અંશમાં કોઈ પ્રકારે તું ભેળવીશ નહીં, એમ કહે છે. એના ત્રણે ત્રણ પ્રકાર ચોખ્ખા છે. એકે પર્યાય એકે રીતે જીવને અને પૂતગળને ક્યાંય પણ એક પણ થતો નથી, એ ચોખ્ખું કરવું છે. આયા શું પ્રાપ્યો, વિકાર્યો અને નિવર્ત્ય એવું વ્યાપ્ય લક્ષણ વાળું પૂતગળ પરિણામ સ્વરૂપ જે કર્મ તેનામાં પૂતગળ ગ્રહ પોતે અંતર વ્યાપિક વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતું તે રૂપે પરિણમતું અને તે રૂપે ઉપજતું થકું તે પૂતગળ પરિણામને કરે છે. શું હવે આ શાસ્ત્ર પરિભાષાના શબ્દો છે. પંડિત જયચંદ્રજીએ ભાવાર્થમાં એ ત્રણેય વાતને સ્પષ્ટ સાદી ભાષામાં કરી દીધી છે. શું ભાવાર્થ લીધો ગાથાનો પહેલા, એટલે આ સમજવું સહેલું પડી જશે. જીવ પૂતગળ કર્મને જાણે છે તો પણ તેને પૂતગળ સાથે કરતા કર્મપણું નથી. સામાન્યપણે કર્તાનું કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે, નિવર્ત, વિકાર્ય અને પ્રાપ્ય. અહીંયા પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત એમ લખ્યું છે, પણ એ ત્રણે એક જ શબ્દો લીધા છે, અહીંથી અહીંથી ક્રમ ફેરવો છે. હવે ત્રણેયનો અર્થ કરે છે કે કર્તા વડે જે પ્રથમ ન હોય તે એવું નવીન. શું નિવર્ત કોને કહેવું? પેલા નિવર્ત ની વ્યાખ્યા કરે છે. કરતા વડે જે પ્રથમ ન હોય એવું નવીન કઈ ઉત્પન્ન કરવામાં આવે તે કરતાનું નિવર્ત્ય કર્મ છે. એટલે શું થાય છે કે જે પર્યાય સમયે સમયે ઉત્પન્ન થાય છે તે નવી નવી થાય છે. કેવળ જ્ઞાન ની એવી ને એવી હોય તો નવી નવી થાય છે. સદગુણ હાની વૃદ્ધિ ની અગુરુ લઘુત્વ ની શુદ્ધ એવી ને એવી હોય તો નવી નવી થાય છે. અને આ સ્થૂળ પર્યાયો તો નવી નવી થાય છે એ સ્પષ્ટ જોવામાં આવે છે. તો જે ન હોય અને નવી ઉત્પન્ન થાય એને નિવર્ત્ય કર્મ કહે છે. નિર્વર્ત્ય શું? કરતા વડે પદાર્થમાં વિકાર કરીને, એટલે ફેરફાર કરીને, વિકાર એટલે રાગદ્વેષ મોહ નહીં, ફેરફાર વિકૃતિ કરીને જે કાંઈ કરવામાં આવે તે કરતાનું વિકાર્ય કર્મ છે. ફેરફાર કરવો, પહેલા જે અવસ્થામાં હતો એમાંથી ફેરફાર થયો, કેમ કે વ્યય થઈને ઉત્પાદ થયો ને, એટલે ફેરફાર થયો. જે પર્યાય હતી એનો વ્યય થઈ ગયો, નવી ઉત્પન્ન થઈ એમાં ઉત્પાદ થયો, એટલે વ્યય ને ઉત્પાદ જુદા જુદા છે, ફેરફાર થઈ ગયો એમ કે છે, એને વિકાર્ય કર્મ કહે છે. ત્રીજું, કરતા જે નવું ઉત્પન્ન કરતો નથી, શું? તેમજ વિકાર કરીને પણ કરતો નથી, પણ માત્ર જેને પ્રાપ્ત કરે છે, પહોંચી વળે છે. અહીંયા પ્રાપ્ત કરે છે એટલે શું કહેવું છે? પહોંચી વળે છે. શું? તેને કર્તાનું પ્રાપ્ય કર્મ કહેવામાં આવે છે. અને એક પર્યાયને આ ત્રણેય બોલ લાગુ પડે છે. કોઈ એક પર્યાય પલટીને બીજી પર્યાય રૂપે દ્રવ્ય પરિણમે, વસ્તુ પરિણમે, ત્યારે તેને નિવર્ત્ય કર્મ પણ કહી શકાય, તેને પ્રાપ્ય કર્મ પણ કહી શકાય, અને તેને વિકાર્ય કર્મ પણ કહી શકાય. કર્મ એટલે કાર્ય અહીંયા લેવું, કર્મ એટલે અહીંયા ઓલા પૂતગળ કર્મની વાત નથી લેવી, કર્મ એટલે કાર્ય. શું? આમ એક પર્યાયના ત્રણ પાસા છે, એને જોવાના જોવાના ત્રણ દ્રષ્ટિકોણ છે. ફેરફાર થવો, એમ વિકાર થવો, એટલે નવું થવું, અને એને પહોંચી વળવું, એમાં વ્યાપી જવું. શું? એ રીતે ત્રણ પ્રકાર છે. દ્રવ્ય પર્યાયને પહોંચે છે, દ્રવ્ય પર્યાયને પહોંચે છે એનું પ્રાપ્ય છે, પ્રાપ્ત કરી, દ્રવ્ય પર્યાયને પ્રાપ્ત કરી એનું પ્રાપ્ય થઈ ગયું, પ્રાપ્ત કરવા યોગ્યતાને પ્રાપ્ય કહેવામાં આવે છે. બસ શું? બસ પ્રાપ્ય, વિકાર અને નિવર્ત્ય એ ત્રણેયમાં શું છે? એક લક્ષણ શું છે કે ત્રણેયમાં વ્યાપ્ય લક્ષણ એક જ છે. દ્રવ્ય દ્રવ્યનું વ્યાપવા યોગ્ય છે, પ્રાપ્ય પણ વ્યાપવા યોગ્ય છે, વિકાર્ય પણ વ્યાપવા યોગ્ય છે, અને નિવર્ત છે એ પણ વ્યાપવા યોગ્ય છે. એટલે લક્ષણ એક છે, એના ત્રણ ભેદમાં લક્ષણ એક અભેદ છે એમ કહેવું છે. વ્યાપ્ય લક્ષણ વાળું પૂતગળના પરિણામ સ્વરૂપ જે કર્મ, એટલે પૂતગળના પરિણામ સ્વરૂપ જે કાર્ય, અહીંયા કર્મ એટલે ઓલું નહીં, કાર્ય, કર્મ એટલે ઓલું કર્મ વર્ગણાનો પર્યાય નહીં, કર્મ એટલે કાર્ય, શું? કર્તાનું કાર્ય, એને અહીંયા કર્મ કહે છે. શું? એટલે ભૂલ ન કરે એટલે કામ બાંધી લીધો છે કે કર્તાનું કાર્ય. પૂતગળના પરિણામ સ્વરૂપ જે કાર્ય, તેનામાં પૂતગળ દ્રવ્ય પોતે અંતર વ્યાપક થઈને તે પૂતગળ દ્રવ્ય એમાં વ્યાપી જાય છે, આદિ મધ્ય અંતમાં તે વ્યાપે છે, આદિ મધ્ય અંતમાં તે પૂતગળ જ વ્યાપે છે, અને તેને ગ્રહણ કરે છે, તે રૂપે પરિણમે છે, અને તે રૂપે ઉપજે છે, તેને ગ્રહણ કરે છે, તે રૂપે પરિણમે છે અને તે રૂપે ઉપજે છે. એ પ્રાપ્ય વિકાર એને નિવર્ત ત્રણે થઈ ગયા. એમાં સાદી ભાષા લઈ લીધી, તે પૂતગળ પરિણામ ને કરે છે. પણ પહોંચે છે, ઉત્પન્ન કરવું, વિકાસ ફેરફાર કરવો એમ નહી, પણ એને પહોંચી વળે છે. એ દ્રષ્ટિકોણ લેવો, જે પર્યાય થઈ એમાં દ્રવ્ય વ્યાપીને પહોંચી વળ્યું છે ત્યાં, એ દ્રષ્ટિકોણ લેવો. ઉત્પન્ન થવાનો અને વિકારનો દ્રષ્ટિકોણ ન લેવો એમ કહેવું છે. એનો અભાવ નથી લેવો, કારણ કે એ તો ત્રણેય એક પર્યાયમાં થાય જ છે. ત્રણેય અંગ છે એ પર્યાયના, ત્રણેય એક જ પર્યાયના પડખા છે. પછી તમે એને વિકાર્યના દ્રષ્ટિકોણથી જુઓ, પ્રાપ્તિના દ્રષ્ટિકોણથી જુઓ કે નિવર્તના દ્રષ્ટિકોણથી જુઓ, એક પર્યાયમાં ત્રણેય છે, પણ એકને જોતા બીજા બેને ન જોવો તો એમ લેવું છે, એટલી મર્યાદા છે. અભાવ નથી લેવો. શું અહીંયા કહેવું છે કે જળ પરમાણુ પૂદગળ છે એ પોતા પોતે નવી અવસ્થામાં, આ નવી અવસ્થાના આદિમાં, મધ્યમાં અને અંતમાં. હવે એક સમયમાં આદિ શું, એક સમયમાં મધ્ય શું અને એક સમયમાં અંત શું? તો કે જે સમયે ઉપજ્યું, પર્યાય ઉપજી તેનો આદિ છે, જે સમયે એની વિદ્યમાનતા છે, ઉપજવાના સમયે જ એની વિદ્યમાનતા છે, શું એ એનું મધ્ય છે, અને એ પર્યાયનો વ્યય છે એ પણ એક જ સમયમાં થાય છે. શું એ રીતે એને સમયાંતર છે, આદિ મધ્ય અને અંત, પર્યાયનો અંત, નવી ઉપજે ને બીજો સમય છે, એ રીતે. તો એ ત્રણેયમાં પૂતગળ વ્યાપેલું છે, અંતમાં પૂતગળ વ્યાપેલું છે. જ્યારે એ પર્યાય વ્યય થઈ તો એમાં પૂતગળ વ્યાપેલું હતું, એ ઉત્પન્ન થઈ ત્યારે પૂતગળ વ્યાપેલું હતું, હતું ત્યાંથી ત્યારે પૂતગળ વ્યાપેલું છે. આદિ મધ્ય અંતમાં પૂતગળ જ વ્યાપેલું છે, પૂતગળના કાર્યમાં પૂતગળ વ્યાપેલું છે, જીવના કાર્યમાં જીવ વ્યાપેલો છે, એમ લઈ લેવું. શું એ રીતે તે પૂતગળ પરિણામને કરે છે પૂતગળ. પછી ગુરુદેવ આ ગાથામાં અધ્યાત્મને ઉતારતા હતા. એ જુઓ, રાગ પણ એક કર્મ છે, શું, અને એમાં પૂતગળ વ્યાપે છે. પછી એમાં રાગના આદિ મધ્યંતમાં પૂતગળ વ્યાપે છે અને જીવ વ્યાપતો નથી એમ લેતા હતા, અધ્યાત્મના દ્રષ્ટિકોણથી લેતા હતા. શું એ રીતે અહીંયા વૈજ્ઞાનિક પદ્ધતિ લેવી છે. જેમ કોઈ આપણે આપે છે ને રિપોર્ટ કરવા, મેડિકલ રિપોર્ટ કરવા, તો એક લોહીની અંદર બધું શું શું છે અને આ બધા કાઉન્ટ કાઢી દે છે કે નહીં, હાથ આઠ ખાના પાડીને. હે, એવી રીતે અહીંયા એક પર્યાયના ખાના ત્રણ પાડીને એનો રિપોર્ટ કાઢ્યો છે. શું જો આમ આમ છે, પૂતગળમાં જીવ ક્યાંય નથી, જો પૂતગળમાં જીવ ક્યાંય નથી, પૃથક્કરણ કરીને વૈજ્ઞાનિક રીતે અહીંયા વાતને સમજાવે છે, કે જેથી કરીને ઉપદેશની સ્થિરતા થાય. ઉપદેશની સ્થિરતા થવા માટે સિદ્ધાંતનો આધાર અને વિજ્ઞાનનો આધાર હોય તો ઉપદેશ સ્થિર રહી શકે. અંધશ્રદ્ધા એ ગ્રહણ કરેલો ઉપદેશમાં કોઈ ટકી શકતો નથી, એ હેતુ છે.